એણે બચત કરીને શું લીધું? બા, આજનો દાડો નિસારે નહીં જાઉં, આજનો દાડો જા બેટા, કાલે જોઈશ. હા, 5 વર્ષના પુત્ર અને મા વચ્ચેનો આ રોજનો સંવાદ. એ પુત્ર 9 મહિનાનો હતો ત્યારે અરસીના ઢગલામાં દટાઈને મરી જવામાંથી બચી ગયો, તેથી તેના પિતા ઈચ્છારામે તેના નામ પાછળ પોતાનું નહીં પરમાત્માનું નામ લખ્યું અને લખાવ્યું. આમ પુત્રને પ્રભુને સમર્પિત કર્યો. પ્રભુમાં એ બાળકને શ્રદ્ધા અપાર. 7 વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું ત્યારે દુઃખ ન થયું. મરતી વખતે ભગવાન જાતે આવીને તેને પોતાના ધામમાં લઈ ગયા. એમાં વળી શોક કેવો! આમ એ માનતો પિતાની બદલાતી રહેતી નોકરીને લીધે કુટુંબને અલગ અલગ ગામે જવું પડતું. આથી એ કિશોર 10 વર્ષનો થયો ત્યાં સુધી દર વર્ષે 2 શાળા થાય. આમ પ્રાથમિક શિક્ષણ જુદી જુદી શાળામાં થયું. આ શાળાઓમાં એ વખતે શિક્ષકો વિદ્યાર્થીઓને ખૂબ પીટતા. આથી માર ખાનાર રડે તે પહેલાં તો આ કિશોર તે જોઈને રડી પડતો. શિક્ષકોને ગારો બોલતા સાંભળીને એનો જીવ કપાઈ જતો. નિશાળે જાય ત્યારે બપોરે ખાવા માટે 2 પૈસા મળતા, તેમાંથી બચત કરીને એ કિશોરે શિક્ષાપત્રી નામની ધાર્મિક પુસ્તિકા કલર બોક્સ એટલાસ પારેલા પોપટ માટે પિંજરું અને પશુ પંખીના ચિત્રનો સેટ આટલું ખરીદેલું. પછીથી કુટુંબ મુંબઈમાં સ્થિર થયું, તેથી ભણતરની ગાડી પાટે ચડી. ઘરની ગરીબ સ્થિતિને કારણે પોતાને ગમતી હાઈસ્કૂલમાં ભણી શકાયું. એ શાળાનો ધ્યેય મંત્ર એક જ શબ્દનો હતો, ખંત. એ તેમણે તે દિલથી અપનાવ્યો. 15મે વર્ષે એ મેટ્રિક પાસ થયો. ત્યારથી લેખો લખતો. પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જેવા વિષય સાથે એ BA થયો. 23 વર્ષની ઉંમરે LLB થયો અને 3 વર્ષ વકીલાત પણ કરી. વકીલાતમાંથી સરકીને સેવા કાર્યમાં જોડાયો. ગાંધીજીના વિચારોના વિશેષ પ્રભાવથી એમના આશ્રમમાં જોડાયા. રાષ્ટ્રીય શાળામાં શિક્ષક થયા. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહામાત્ર પણ થયેલા. એમણે સ્વાતંત્ર્ય માટે સત્યાગ્રહોમાં ભાગ લીધો અને જેલવાસ પણ વેઠ્યો. હરિજન જેવા સમાયિકોના સંપાદક થયા. ગાંધી સેવા સંઘના પ્રમુખ પદે વરાયા. ભૂદાન પ્રવૃત્તિમાં રસ દાખવ્યો. સાહિત્ય ક્ષેત્રે શિક્ષણ, ફિલોસોફી, અનુવાદો અને ગાંધી વિચારને લગતા 2 દર્જન જેટલા પુસ્તકો આપ્યા. ગાંધીજીના આદર્શોને તેઓ અસરકારક રીતે સમજાવી શકતા. 62 વર્ષની આવરદામાં 37.5 વર્ષ સુધી તો દમની વ્યાધિથી પીડાતા, છતાં સતત કાર્યશીલ રહેલા એ પ્રખર વિચારક તે ગુજરાતના ગૌરવદીપ કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાલા. જન્મ તારીખ 5/10/1890, અવસાન તારીખ 9/9/1952. બીજા માર ખાય તો પોતે ધ્રુજે થરથર. દારૂ તો રાક્ષસ છે. રાક્ષસ એ આવે અરસ્યું થઈને, પણ પલકમાં થઈ પડે અજગર. દારૂથી બચો, દારૂ છોડો. આવા તો અનેક વિચારો એ 12 વર્ષના કિશોરને આવ્યા, પણ આ વિચાર સભામાં તો કેમ બોલાય? મિત્રો કહે સરસ વિચાર છે, એની અસર પડશે. દારૂ પીનારની વસ્તીમાં એવું બોલાય? ત્યાં જ આ વિચારો કહેવાની જરૂર છે. અમે કહીશું, તારે પણ કહેવાનું છે, ચાલ સભામાં. મિત્રો સભામાં ખેંચી તો ગયા, પણ ભાઈ બારે શરમાર. શરમાર તો એવા શરમાર કે ભાષણ તો કર્યું પણ પડદા પાછળ રહીને. જીવનભર પડદા પાછળ રહીને જબરા કામ કરનાર એ બાળકની 7 વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. પિતા પ્રાથમિક શિક્ષક, એમની બદલી થતી રહે, બાળકની પણ નિસાર બદલતી રહે. બીજા શિક્ષક વર્ગમાં કોઈને લાકડીથી ફટકારે તો આ બાળક ધ્રુજવા માંડે. એ હોશિયાર બાળકને અંગ્રેજી તો એવું આવડે કે પોતાનાથી ઉપલા વર્ગના વિદ્યાર્થીઓને શીખવાડે. એણે અંગ્રેજી શાળામાં 3 વર્ષનો અભ્યાસ 1.5 વર્ષમાં પૂરો કરેલો. 14 વર્ષની ઉંમરે એ તરુણ મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ ગયો. બેનને ઘેર ઉતરેલો, પરીક્ષા આપીને પાછા ફરતા રસ્તો ભૂલાઈ ગયો, ગભરાયો, રડવા માંડ્યું. પોલીસવાળો આવ્યો, સરનામું પૂછ્યું, તરુણને બેને ઠેકાણે પહોંચાડ્યો. તે તરુણ પોતે ભણતો તો સુરત શહેરમાં, મેટ્રિકની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો. દેશદાસ એવી કે 15 વર્ષની ઉંમરે મહાસભાના અધિવેશનમાં હાજરી આપી. વાંચી શીખીને એ નવયુવાને બીએ LLBની પદવી મેળવી, વકીલ તરીકેની સનદ મેળવી, ભાષાંતરકાર તરીકેની નોકરી તે ગારામાં ચાલુ હતી. તેવામાં ગાંધીજીનું ભાષણ સાંભળ્યું, તેમની મુલાકાત લીધી. તે પછી પોતાના મિત્રને કહ્યું, મને તો આ પુરુષના ચરણે બેસી જવાનું મન થાય છે. પોતે ગાંધીજી સાથે દેશ આખામાં ઘૂમ્યા, તેમની સાથે પરદેશ પણ ગયા. ગાંધીજી સૂચવે ત્યાં એમનો સંદેશો લઈ જાય. એકવાર તો જેલમાં હતા તેથી બેનના લગ્નમાં પણ ન જવાયું. સારા સંપાદક, પત્રકાર, અનુવાદક, ચરિત્રકાર તો હતા જ. ખાસ તો એમણે અક્ષર ખજાના જેવી 20 ડાયરીના ગ્રંથો આપીને જગત પર જબરો ઉપકાર કર્યો. ગાંધીજીની હાજરીમાં અવસાન પામેલા અને તેમના હાથે અગ્નિસંસ્કાર પામેલા, અગ્નિકુંડમાં ઉગેલા ગુલાબ સમાતે ગુલે ગુજરાત, તે મહાદેવભાઈ દેસાઈ. જન્મ તારીખ 1/1/1892, અવસાન તારીખ 15/8/1942. જેને જાત ભાતના શોખ, શિક્ષક વોટ ઇઝ યોર નેમ, વિદ્યાર્થી માય નેમ ઇઝ રમણલાલ, શિક્ષક હજી વાર છે રમણ બનવાને હોને, આ બાઠિયો રમણ નહીં, સાક્ષર રમણલાલ થવાનો હતો. તેમની આ હાઈસ્કૂલના શિક્ષકને તો ક્યાં ખબર હતી, કોઈનું ધ્યાન જાય એવો એ છોકરો નહોતો. એ નહોતો તોફાની કે નહોતો અનિયમિત. શિક્ષકોને એ ગમતો ને એને શિક્ષક અને શિક્ષણ ગમતા. ભણવા ઉપરાંત એને શોખ કેવા, પતંગ, લખોટી, ભમરડા અને મારદડીની રમતો રમે, વ્યાયામ કરે, ઊંડા પાણીમાં તરે, સંગીત માણે, ઘોડેસવારી કરે, પત્તા રમવા ના ગમે પણ પત્તાના બંગલા બનાવવા ગમે, જાદુ જોવા ગમે, નાટકમાં ભાગ લે, ક્રિકેટ રમે, પ્રવાસો કરે, મોકો મળે તો ભાષણો કરે, વકૃત્વ હરીફાઈમાં ઇનામ મેળવે. એના પિતાજીના પ્રેસ પાસે પુસ્તકોની દુકાન હતી. એના થકી તો એને છેડા વગરની દુનિયા મળી ગઈ. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ફારસી વાંચે, સંસ્કૃત ન શીખ્યાનો પસ્તાવો જીવનભર રહ્યો. બાકી મળ્યું તે વાંચ્યું. યોગ, પ્રાણાયામ, ત્રાટક, ધ્યાન અને સંકલ્પ વિશે વાંચ્યું અને જાતે પ્રયોગો કર્યા. પિતા થકી એક સિદ્ધ કવિનો પરિચય થયો. તેની અસર થઈ. કાવ્ય માધુર્ય નામનો કાવ્ય સંગ્રહ વાંચ્યો, કવિતામય થવાયું. એણે તો હસ્તલિખિત અંક વિદ્યાર્થી ભૂષણનો આરંભ કર્યો. તેના તંત્રી પદેથી અગ્રલેખો લખવા માંડ્યા. આ બધું કરતાં કરતાં મેટ્રિકની પરીક્ષા સારા ગુણે પાસ કરી કોલેજમાં ભણીને ભાઈ સાહેબ MA થયા. કોલેજમાં ખૂબ વાંચ્યું, પણ તે વખતે પોતે સાહિત્યકાર થશે એવી તો કલ્પના જ નહીં. એમએ થઈને થયા એ વડોદરા રાજ્યના અવ્વલ કારકુન ભણતા ત્યારે ગણિત ન ફાવતું, હવે જરૂર પડી ત્યારે આંકડાશાસ્ત્રમાં પાવરતા થયા, સારા વહીવટકાર થયા, પ્રજામાં ઊંડો રસ લે, એને ગુણવાનોમાં રસ અને ગુનેગારોમાં રસ, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિના દિવસોમાં લોકો વચ્ચે જઈને એમની સમસ્યાનો સમજે અને ઉકેલે, પછી તો એ રાજ્યના મુખ્ય સચિવ અને રાજાના અંગત સચિવ પણ બનેલા. વિસાર વાંચન અને અવલોકન અને આધારે એમની કલમ ચાલવા માંડી. નવલકથાઓ લખી જયંત કોકિલા, દિવ્યચક્ષુ, છાયાનટ, વાર્તાઓ લખી ઝાકર, પંકજ, દીવડી, કાંચન અને ગેરુ નાટકો લખ્યા. સંયુક્તા, અંજની, એકાંકીઓ લખી. બેજુ બાવરા, વિદેહી, બધા મળીને 70 પુસ્તકો લખ્યા અને તેમાંની 30 તો જીવનના છેલ્લા 6 વર્ષોમાં. વાર્તા જગતમાં ગુજરાતને રમણે ચડાવનાર આ લોકપ્રિય સાહિત્યકાર તે યુગમૂર્તિ અને સા અક્ષર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ. જન્મ તારીખ 12/5/1992, અવસાન તારીખ 20/9/1954. જેને હૈયે હિંમત હંમેશ. નિશાળમાં વેકેશન પડ્યું, હેડમાસ્ટર રણછોડભાઈ પોતાના વતન આવ્યા, પરિવાર સાથે આનંદભેર રહ્યા. વેકેશન પૂરું થતાં ખાસ્સા દૂર આવેલ ગામે નિસારમાં હાજર થવા તૈયાર થયા. પરિવારજનો સ્ટેશને વરાવવા ગયા, ગાડી આવી, પોતે ડબ્બામાં બેઠા. ગાડી ઉપડવાનો સમય થયો ત્યારે એમનો સાવ શાંત જણાતો દીકરો અચિંતો ડબ્બામાં ચડી બેઠો. 10 વર્ષનો એ છોકરો કેમેય માન્યો નહીં, બાપુજી સાથે જ જવું હતું અને એ ગયો જ. હવે તે બાપુજી સાથે રહીને ભણવા માંડ્યો. એક વળ્યો એ છોકરો આમેય ભણવામાં હોશિયાર ગણાતો. જબરી આફત આવી પડી 15 વર્ષના એ છોકરા પર, બાપુજીનું અવસાન થયું. આ આઘાતે એને કાયર ન કર્યો, એને હિંમતવાન બનાવ્યો. દુઃખને જીરવી લેવાની તેનામાં સમજ અને શક્તિ વિકસી. એણે પોતાના 6 ભાંડુઓને ભણાવવા માંડ્યા. માને મદદ કરવા વહેલો ઉઠે, દહીં વલોવે, વાસીદું કરે, લાકડા ફાડે, આવું બધું કરે અને ભણે. ભણવા માટે 10 કિલોમીટર ચાલીને પાસેના ગામે જાય, ભણાવવામાં પહેલો નંબર લે. કામકાજ અને કસરત કરીને એણે પોતાનું શરીર મજબૂત કર્યું. હાઈસ્કૂલમાં ક્રિકેટ અને ગિલ્લી દંડા સરસ રમે, તરવાનો એવો જ શોખીન. કોઈ શિક્ષક ગેરહાજર હોય તો હેડમાસ્ટર આ કિશોરને તેનો વર્ગ સોંપતા. મેટ્રિક પાસ થયા પછી તે તરુણ મુંબઈની કોલેજમાં ભણ્યો. પોતાને મળતી સ્કોલરશિપમાંથી બચત કરીને માને મોકલે, ટ્રામમાં ન બેસે, પગે ચાલે, ચીવટથી હિસાબ રાખે. એણે કોલેજમાં લશ્કરી તાલીમ લઈને ઓફિસરની રેન્ક મેળવેલી. તે BA માં પ્રથમ વર્ગમાં પાસ થયો. એ નવયુવાન ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કલેક્ટર થયો. આ નોકરી માટે ઇન્ટરવ્યૂમાં જવા માટે એની પાસે સારા કપડાં પણ ન હતા. એક મિત્રના કપડાં પહેરીને તે ગયેલો. આ નોકરીથી કુટુંબની સ્થિતિ હવે સુધરવા માંડી, તેવામાં ગાંધીજીની દેશની આઝાદી માટે લડી લેવાની હાકલ પડી. અંતે આ તેજસ્વી યુવાને નોકરી છોડી દીધી. પોતાની શક્તિ અને નિષ્ઠાના બળે તેઓ મહેસૂલ મંત્રી થયા. આઝાદી પછી તેઓ મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય પ્રધાન બન્યા. તેઓ દેશના નાણાં પ્રધાન, નાયબ વડાપ્રધાન અને પછી વડાપ્રધાન પણ થયા. રાજકારણ ઉપરાંત શિક્ષણ, ધર્મ, આરોગ્ય અને અર્થકારણના ક્ષેત્રે તેમનો ફાળો ખૂબ મૂલ્યવાન છે. આ પ્રતિભાવાન વિભૂતિ તે ભારત રત્ન શ્રી મોરારજી દેસાઈ, જન્મ તારીખ 29/2/1896, મળે તે પોતાથી વધુ ગરીબને આપે. પોતાના ગરીબ બાપને પોલીસે વગર વાંકે માર્યો. દીકરા ચુનિયાએ રાવ સાહેબ પાસે દોડી જઈને રાવ કરી ને એમને છોડાવ્યા. ચુનિયાને થયું, એવું ન થાય કે ગરીબ હોય તોય માનથી રહીએ, જો ભણતરને માન હોય તો લાવ, હું એ ભણું. સ્કૂલ ફી ક્યાંથી લાવવી? ચુનિયો આખી નિસારવારે ફર્નિચર લૂછે અને ફી ભરે. પરીક્ષામાં પાસ થાય પહેલા નંબરે. કોઈ એને ગરીબ જાણીને જૂના કપડાં આપે તો પ્રેમથી એ લઈને પોતાથી વધુ ગરીબને આપી દે. ચુનિયાનું ભણતર 7મા ધોરણ સુધી તો માંડ પહોંચ્યું. કમાવાની જરૂર ઊભી થઈ. એક દુકાનદારને ત્યાં સફાઈ કામ કરવા રહ્યો. એના કામથી રાજી થયેલા શેઠે હવે એને એવું કામ સોંપ્યું કે જેમાં સામાનું શોષણ કરવાનું હતું. ગરીબ તે વળી ગરીબનું શોષણ થવામાં સાથ દે. છોડી દીધી નોકરી, ફરી ભણવું શરૂ કર્યું. 20મે વર્ષે ઊંચા માર્કે હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થયા. ભાઈ ચુનીલાલ કોલેજના એક વિદ્યાર્થીએ એમને પોતાના ઓરડામાં રહેવા દીધા. રૂમ વારે, ચા બનાવી આપે, દૂરના મંદિરે જમવા જાય, રસને વાંચતા વાંચતા ચાલે અને કોલેજમાં ભણે. ગાંધીજીનો સાદ સાંભળીને કોલેજ છોડી સ્નાતક થવાનો મોહ છોડીને હરિજન સેવામાં ચુનીલાલ લાગી ગયા. ઓછું વેતન અને અઘરું કામ, શરીરમાં કેટલાક રોગોએ ઘર ગાલ્યું. જીવનને નકામું જાણીને કૂદી પડ્યા નર્મદા નદીમાં. ચમત્કાર થયો, નદીએ એમને કિનારે ફેંકી દીધા. જીવનને પ્રભુની કૃપા માનીને સેવા ભાવના સાથે જીવવાનો નિર્ધાર કર્યો. સદગુરુના સાથથી ઉગ્ર સાધના કરી પરે પરે પ્રભુની પ્રભુતાનો અનુભવ થતો રહ્યો. હવે ચુનીલાલ મોટા થયા. પૂજ્ય શ્રી મોટાએ હરિઓમ આશ્રમોની અને મૌન મંદિરોની સ્થાપના કરી. સમાજમાંથી મળતા ફારાનો સંગ્રહ ન કર્યો. ગુણવાન લોકો અને ગરીબ અને મધ્યમ વર્ગના સમાજના કલ્યાણ માટે કરોડો રૂપિયાના દાનની નદી વહાવી. અવસાન નજીક જાણી એમણે અંતિમ ઈચ્છા જણાવી. નાના ગામડાની પ્રાથમિક શાળાના ઓરડાઓ બાંધવા. આજે જેમના નામે સતત દાન મળ્યા કરે છે અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ થયા કરે છે તે મહાન વિભૂતિ શ્રી મોટાને ચાલો કરીએ પ્રણામ કોઈ શુભ સંકલ્પ સાથે. જન્મ તારીખ 4/9/1898, અવસાન તારીખ 23/7/1976. બારે ખંતથી ભણનાર. એકવાર 5મા ધોરણમાં શિક્ષકે નિબંધ લખાવ્યો, તમારે ભવિષ્યમાં શું થવું છે? 6 આંગળીઓવાળા મગાએ લખ્યું, મારે શિક્ષક થવું છે. એ પાતરિયા ઓરિયાની શિક્ષકે બે વખતે હરવી રમૂજ કરી લીધી, પણ એ છોકરાએ તો શ્રેષ્ઠ શિક્ષક થવું હતું. એ ભણે ભારે ખંતથી, પહેલાં સાંભળે કે વાંચે, પછી સમજે, પચાવે અને તે પછી પોતાની રીતે એ બધું લખી જાય. આ એની ભણવાની રીત. વ્યાકરણ અને ગણિત એને બહુ ગમે. એને લગતા પુસ્તકો મેળવે અને કા મંગાવે, ડિક્શનરી અને તે પછી તો એના સાયક્લોપીડિયા જોતાં એણે ઝપટ શીખી લીધું. સુંદર અક્ષરોમાં અને વિરામ ચિહ્નોની ભૂલ વગરનું લખાણ તો એવું કરે કે શિક્ષક એ બીજા વર્ગોમાં પણ બતાવે. પાઠ્યપુસ્તકોમાંના કોઈ પાઠથી સંતોષ ન થાય તો એને લગતી અનેક ચોપડીઓ ઉથલાવે. સારામાં પરીક્ષા લેવાય તે પહેલાં તો મિત્રો આપસમાં એકબીજાની કસોટી કરી લે આવા વિદ્યાપ્રેમી મગનને શિષ્યવૃત્તિઓ અને પ્રથમ વર્ગ મળે એમાં શી નવાઈ? તમે વર્ગમાં બોલો છો તે સમજાતું નથી એમ હિંમતભેર ગોરા પ્રોફેસરોને કહી શકતા. કોલેજિયન મગને ધાર્યું હોત તો પૂરું ભણીને વકીલ કે અમલદાર થઈને ખૂબ કમાણી કરી હોત, પણ એને તો દેશ સેવા કરવી હતી, શ્રેષ્ઠ શિક્ષક થવું હતું. દેશ સેવાના પાઠ શીખવા કોલેજ છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા, ગાંધીજીના વિચારો અપનાવ્યા, પણ પોતાની બુદ્ધિથી ચકાસીને તે પછી વિદ્યાપીઠમાં પછી તો ગણિતના શિક્ષક, ગૃહપતિ, પત્રકાર, તંત્રી, સંપાદક, વ્યવસ્થાપક અને મહામાત્ર તરીકે આજીવન સેવાઓ આપી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ થયા. કેળવણી, કરા, ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજકારણ, યોગ, ધર્મ અને સંસ્કૃતિ જેવા વિષયો પર અભ્યાસપૂર્ણ પુસ્તકો લખીને એ સારસ્વતો અને શિક્ષકોનાય શિક્ષક થયા. શબ્દકોશ રચનામાં સંગીન કામગીરી બજાવી, અફલાતુન અનુવાદો કર્યા, સારા વક્તા અને વહીવટકાર તરીકે પંકાયા. બચપણમાં માવતર ગુમાવનાર આ પ્રખર કેળવણીકારે અનેકોને માવતર જેવું મીઠું વાલ આપ્યું. નામ એમનું મગનભાઈ પ્રદેસાઈ. જન્મ તારીખ 11/10/1899, અવસાન તારીખ 2/2/1969. રાત ગુજારી નાખો. ભાગછૂક ભાગછૂક કરતી રેલગાડી એક સ્ટેશનેથી ઉપડી. એક જુલફેદાર છોકરો ડબ્બાની બારી પાસે લટકી ગયો. ડબ્બામાં ઊભેલા કોઈ ખાદીધારી ભાઈએ ઉતરી જવાનું કહ્યું, પણ છોકરો તો કહે કે મારે તો ડબ્બામાં બેઠેલા ગાંધીજીના દર્શન કરવા છે, દર્શન કર્યા વગર નહીં ઉતરું. છેવટે ગાંધીજી દરવાજા પાસે આવ્યા. છોકરો કહે કે મારે તો તમારી ટાલ પર હાથ ફેરવવો છે. માથું નમાવ્યું એટલે કામ પતાવીને હરવેકથી એ ઉતરી ગયો. એ છોકરાનું મૂળ નામ તો મૂળશંકર હતું, પણ એને પોતાના લાંબા સુંદર વાળમાં વેણી મૂકવાનો શોખ હતો, તેથી બધા તેને વેણી કહેતા. વેણી ભારે અટકચારો, રખડું, નદીમાં ધુબાકા મારે, ગરીબીમાં ગેલો થાય અને ફરે. ગામને છેડે રેલવે પુલની આડાશમાં બેસીને પોતે બનાવેલા ગીતો ગાય, ગીતો લખીને ગાડલા વચ્ચે સમેટી રાખે. ઘરમાંથી ખાસ ઉત્સાહ ન મળ્યો, પણ કુમાર વેણીની પ્રસિદ્ધિ સામાયિક કુમારમાં પહેલી કવિતા છપાઈ ત્યારે ઘરમાં કંસાર થયો. સંગીતના શોખીન અને ગણિતમાં કાચા વેણીને હાઈસ્કૂલથી આગળનું ભણતર ન ફાવ્યું. મુંબઈ ગયો, વેપાર ફાવ્યો નહીં. વેણીને લખવાનું ફાવે, લેખો લખે, કવિતા લખે. એકવાર ગાંધીજીને પોતાની કવિતા વંચાવીને શાબાશી મેળવેલી. આઝાદીની લડતમાં ભાગ લીધો, જેલમાં ગયા. જેલમાં ખૂબ વાંચે અને લખે. આપબરે આગળ આવેલ વેણીભાઈએ કારમી ગરીબી હસીને ભોગવી. એ કહેતા, અદબ ઉલગારી રાખો, ચટાકેદારી રાખો, રાત ગુજારી નાખો, કોઈ વખાણ કરે કે ન કરે એ લખતા જ રહ્યા. ધીમે ધીમે કરતા એ તો જબરા વાર્તાકાર, નાટ્યકાર, કટાક્ષકાર, ફિલ્મ વિવેચક, તંત્રી, પત્રકાર અને બાલ સાહિત્યકાર તરીકે પંકાયા. વધુ માન પામ્યા એક કવિ અને ગીતકાર તરીકે. થાકે ન થાકે છતાં હું માનવી ન લે જે વિસામો, એમનું આ ભજન તો ગાંધીજીને ખૂબ જ ગમતું. 30 જાન્યુઆરી 1948 પ્રાર્થના સભામાં જતા અગાઉ એમણે સૂચના આપેલી કે મને વેણીભાઈનું એ ગીત સંભળાવજો. ગાંધીજીના અને ગુજરાતના એ લાડીલા ગીતકાર તે વેણીભાઈ પુરોહિત, જન્મ તારીખ 1-2-1916, અવસાન તારીખ 3-1-1980, 14મે વર્ષે જાણે 44મું બેઠું, મમ્મી પપ્પાના રાજમાં કેવી મજા, રમવું જમવું બમવું અને ભણવું, પણ એક કમનસીબ કિશોર માંડ 14 વર્ષનો થયો ત્યારે તેના પિતાજીનું અવસાન થયું. એને થયું કે મારી ઉંમર એકાએક 44 વર્ષની થઈ ગઈ છે, જિંદગી એટલે જવાબદારી, 3 નાના ભાઈઓને ભણાવવાને ઘર ચલાવવાની જવાબદારી માથે પડી. માએ હિંમત અને હુંફ તો આપી, પણ વારસામાં કાણી કોડીએ નહોતી. એ કિશોરને ભણવાના કોડ તો હતા જ. સહારો મળતા એ ગામડા ગામની નિશાળનું ભણતર પૂરું કરીને અમદાવાદની જાણીતી શિક્ષણ સંસ્થા વિદ્યાવિહારમાં પ્રવેશ મેળવ્યો. આ સુંદર શાળામાં તો ધનવાનો અને અમલદારોના બાળકો વિશેષ આવે, તે બધા આવે વિદેશી વાહનોમાં. આ કિશોર તો સાદા કપડાં પહેરે, પોતાની ગરીબી માટે જરાય સંકોચ ન રાખે. એ હોશિયાર કિશોર મરતાવડો પણ ખરો, ગામડા ગામનો ગરીબ છોકરો સારાના મહામંત્રી તરીકે માનભેર ચૂંટાયો. ભાગ્યશાળી એવો કે અભ્યાસ કારમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની મમતા અને માર્ગદર્શન તેને મળવા માંડ્યા. એ તરુણને કોલેજમાં ભણવા દરમિયાન પણ ક્યારેક કોઈક સહઅધ્યાયી પાસેથી ઉછીના પૈસા માંગવા પડતા. પોતાનું માન જાળવીને એવા વિવેકથી એ માંગે કે આપનારને એમ લાગે કે માગનાર મારા પર ઉપકાર કરે છે. પોતાની લાયકાતના જોરે એ ભાઈ તો અમેરિકા ભણવા ગયા. અહીં પૈસા ખૂટે તો ત્યારે કોઈના છોકરા સાચવીને કે વાસણ ધોઈને ખપતી કમાણી કરી લે. અમેરિકામાં એણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપારનો અભ્યાસ કર્યો. એ યુવાને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધો. 1 વર્ષનો તો અભ્યાસ પણ છોડ્યો. ક્રાંતિકારીઓ સાથે ભરીને બોમ્બ મૂકવાનો પ્રયાસ કરેલો. કરેંગે યા મરેંગેના યુવાનનો જુસ્સો ખરો ને. દેશમાં એ નામાંકિત અર્થશાસ્ત્રી તરીકે પંકાયા. એમના સમયના વડાપ્રધાન ઇન્દિરાબેન પણ આર્થિક અને રાજકીય બાબતે એમની સલાહ લેતા. એને પોતે પણ પોતાનું ગૌરવ જાળવીને પોતાનો મત આપતા. દેશમાંના પ્રત્યેક ક્ષેત્રના આગેવાનો સામે એમને અંગત દોસ્તી. તેઓ પ્રખર વાચક, કુશળ રાજનીતિજ્ઞ, પ્રામાણિક, બૌદ્ધિક, સતત કાર્યશીલ, પ્રભાવી વક્તા તો હતા જ. સાથોસાથ નોંધપાત્ર સાહિત્યકાર તરીકેનું માન પામ્યા. આર્થિક અને લલિત નિબંધો, કવિતા, ચરિત્ર, અનુવાદ, સંપાદન સ્વરૂપે નમૂનેદાર પુસ્તકો આપ્યા. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ શરૂ કરી અને વિકસાવી. એમને નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયેલો. અંગ્રેજી આર્થિક સામાયિક કોમર્સના અસમર્થ તંત્રી અને સંવેદનશીલ સર્જક હતા વાડીલાલ ડગલી. જન્મ તારીખ 19/11/1926, અવસાન તારીખ 6/12/1985. જીવનભર મિત્રોની નજરે જોયું. તારીખ 30/1/1948, ગાંધીજીની હત્યાના સમાચારે જગતને કારમો આઘાત આપ્યો. જામનગરમાં વસતો 16 વર્ષનો એક તરુણ તો પોક મૂકીને રડી પડ્યો. સ્નાન કર્યું, ગીતા પાઠ કર્યો, ઉપવાસ કર્યો, બીજે જ દી પુસ્તક મેળવ્યું, સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા એક બેઠકે વાંચી ગયો. વિચારે ચડ્યો, મનમાં પાકો ઠરાવ કર્યો, મૈત્રીને વિસ્તારવી અને મિત્રની નજરે જોવું. આ તરુણના પિતાજીનું અવસાન તો 2-4 વર્ષનો હતો ત્યારે થઈ ગયું હતું. આ કિશોર બાળકે ઘરને ટેકો કરવા જલગરિયા કર્યા, સાયકલ પર ઘેર ઘેર છાપા આપવા જવાનું કામ કર્યું અને પોતાનું ઘડતર કરવા માંડ્યું. વિદ્યા અભ્યાસ તો કાળજીથી કરે જ, સાથે સાથે ટાળ તડકો સહન કરે, ભૂખ તરસ વેઠે, અખાડે જાય, પ્રવાસ કરે, રાતે આકાશ દર્શન. ગાંધીજીનો પ્રભાવ તો કિશોર વયમાં એવો તો ઝીલાઈ ગયો કે એણે મિત્રો સાથે મળીને હરિજનવાસમાં આવાવરૂ પડેલી નિસારને સાફસૂફ કરીને તેમાં સાયમ વર્ગો શરૂ કર્યા, ગામમાં રાષ્ટ્રભાષાના વર્ગો ચલાવ્યા, હિન્દી કવિઓની જયંતિ નિમિત્તે એમના પુસ્તકો વસાવે અને મિત્રો સાથે વાંચે, બીજું એક ગજબનું વાંચે. ઉપરાંત ગાંધી, વિનોબા, જયપ્રકાશ, વિમળાતાઈ, દાદા ધર્માધિકારી, રવિન્દ્રનાથ, કૃષ્ણમૂર્તિ જેવાના ચિંતનને ચિત્તમાં સ્થિર કર્યું. વળી હસવા હસાવવા માય એવા જ એકા ડાક્ટરી પદવી મેળવીને એમણે કચ્છ જેવા અવિકસિત મુલકના ગ્રામ વિસ્તારમાં નોકરી સેવા ભાવે સ્વીકારી. આ આદર્શ ડોક્ટર ઘોડે બેસીને કે ગાડામાં બેસીને દર્દીને તપાસવા જતા, ક્યારેક તો પોતાના ખર્ચે કચ્છમાં રતાડિયા જેવા ગામડા ગામમાં એમણે બુનિયાદી શિક્ષણની નમૂનેદાર સારા અને છાત્રાલયો વાવ્યા, ઉછેર્યા. રક્તદાન, વૃક્ષ ઉછેર, અંબર ચરખા, રોગ પ્રતિકાર અને નિવારણ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા મુંબઈ, દિલ્હી, જર્મની અને યુનેસ્કોનું રતાડિયા કચ્છ તરફ ધ્યાન ખેંચ્યું. આ ડાક્ટરે કચ્છમાં દુકાળ 1987-88 વખતે સતત અને સખત કામ કર્યું. એમને મન તો સંકટમાં મુકાયેલો પ્રત્યેક માનવ મિત્ર હતો. એમને સહાયભૂત થવાની ડોટે ડોટે એમના હૃદયને નબળું પાડ્યું, પણ મન મજબૂત રાખી સેવા કાર્ય ચાલુ જ રાખ્યું. તારીખ 16/7/89 મૈત્રીના મંત્રની જીવનભર માવજત કરતા રહેતા રતાડિયાના આ ઋષિના અવસાનના સમાચારે આખા કચ્છે અને બૃહદ ગુજરાતમાં પથરાયેલ મિત્ર પરિવારોને કારમો આઘાત અનુભવ્યો. એ કર્મયોગી ડાક્ટર હતા ડૉક્ટર ચંદ્રભાઈ જોશી. જન્મ તારીખ 11/2/1932, અવસાન તારીખ 16/7/1989. અધવચ રણમાં વિરડો ખોબા જેવડા ગામનો એક ગજબનો છોરો, 6 કિલોમીટર ચાલીને પડખેના ગામની હાઈસ્કૂલે ભણવા જાય અને ખાસ કારણ વિના કાયમ મોડો ઘેર પહોંચે. આથી ઘરનાને ચિંતા તો થાય જ ને. પિતાજી સામે તેડવા જાય, રસ્તે મળી જાય એટલે પૂછે, કેમ મોડું થયું? સાંભળજો એ ધૂની છોકરાનો જવાબ, સંગીત શીખું છું. હાઈસ્કૂલનો સમય પૂરો થયા પછી હાર્મોનિયમ વગાડવાની સાથે ગીત ભજન ગાયા કરે, તેથી ઘેર પહોંચવામાં મોડું તો થાય જ ને. સંગીત ઉપરાંત એને પોપટ પારવાનો શોખ, કુરકુરિયા સાથે દોસ્તી કરે, વાતો સાંભળવાનો એવો જ રસ્યો. એકવાર અમદાવાદથી ગામડે આવેલા પોતાના કાકા પાછા પોતાને ઘેર જવા નીકળ્યા ત્યારે તે પણ છાનો માનો તેમની સાથે થઈ ગયો. એને તો એ શહેરમાં રહીને ભણવું હતું. અમદાવાદની હાઈસ્કૂલમાં દાખલ થઈ ગયો. ઘરના કહે, ભાઈ ભલે એમ, આ તરુણને કવિતામાં વિશેષ રસ, ગુજરાતીના શિક્ષક પાસે વધુ છંદ વ્યાકરણ શીખે, કવિતા લખીને બતાવે. SSC પાસ થઈને એણે સ્ટોરકીપર તરીકેની નોકરી મેળવી સાથોસાથ કોલેજમાં ભણવા માંડ્યું. એને તો ભણીને ગુજરાતીના પ્રોફેસર થવું હતું. નાના ભાઈઓને ભણાવવા હતા, મોટરસાયકલ લેવી હતી, પણ રે ગરીબી, સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે બેસીને વાંચે, કપડાં સાવ સાદા પહેરે, ચંપલ વિના ચલાવે, પોતે પગે પાટો બાંધીને કોલેજ જાય. જોનારને એમ થાય કે વાગ્યું છે એટલે એનાથી ચંપલ ક્યાંથી પહેરાય? એ તો ઉગાડા પગે શહેરની કવિસભામાં જાય અને પોતાની કવિતાઓ વાંચીને બીજા કવિઓની દાદ કમાય. આ ગરીબ યુવાનને ક્ષયનો રોગ લાગુ પડ્યો. ગરીબી એવી કે તત્કાળ પૂરતી સારવાર ન લેવાય. રોગ વધતો ચાલ્યો. એક આંખમાં ફૂલ થયું, ફેફસા નબળા પડ્યા, કિડની કોરાઈ ગઈ. ડાક્ટર કહે હવે 6 માસનું જીવન. આ સ્થિતિમાં પણ એણે લેખન કાર્ય ચાલુ રાખ્યું અને 6 માસ નહીં 4 વર્ષ લગી આવરદા ટકાવી. એમની પહેલી નવલકથા અશ્રુધર ને તો પુરસ્કાર એના જ થયો. બીજી ઝંઝા પણ વખણાઈ. વાર્તાઓ લખી, નાટક લખ્યું, કવિતાઓ વિશેષ લખી, કાવ્ય સંગ્રહ અંગત તો અદ્ભુત. મારી આંખે કંકુના, સૂરજ આથમ્યા જેવા કેટલાય કાવ્યોનો કામણગારો. પણ કમનસીબ કવિ પૂરી 30 વર્ષની આવરદા થાય તે પહેલાં તો વિદાય થઈ ગયો. અધધધ રણના વીરડા જેવા આધુનિક સર્જક તે ગુજરાતી સાહિત્યનું મોંઘેરું રત્ન રાવજી પટેલ. જન્મ તારીખ 15/11/1939. અવસાન તારીખ 10/8/1968. વિદ્યા માટે જીવન. ઘરમાં બધાને તોબા પોકારાવતો એ છોકરો 5મે વર્ષે પ્રાથમિક શાળામાં બેઠો અને થઈ ગયો ડાયો ડમરો. 8મે વર્ષે તો એ શાળાનું ભણતર એણે પૂરું કરી નાખ્યું. હવે તેને નજીકના શહેર કલકત્તામાં રહીને ભણવાનું નક્કી થયું. પણ બીમારીએ 1 વર્ષ બગાડ્યું. પણ પછી ભણતરની ગાડી ચાલી સડસડાટ. 3 વર્ષ વ્યાકરણ શ્રેણીમાં ભણીને 11 વર્ષની ઉંમરે સાહિત્ય શ્રેણીમાં પ્રવેશ કર્યો. 15મે વર્ષે સાહિત્ય શ્રેણીનો અભ્યાસ પૂરો કર્યો. આ બંને શ્રેણીમાં તે તરુણ પ્રથમ આવેલો હતો. 17મે વર્ષે તો સ્મૃતિશાસ્ત્રની પરીક્ષા પસાર કરીને પોતાના તેજનો સૌને પરિચય આપ્યો. સ્મૃતિશાસ્ત્ર પાસ હોય તેને ન્યાયાધીશનું પદ અપાતું. 17 વર્ષનો આ તરુણ એ પદ માટે પસંદ પણ થયો. પણ પિતાજીની મરજીને માન આપીને તેણે એ હોદ્દો જતો કર્યો અને વેદાંત શ્રેણીમાં પ્રવેશ કરીને ભણવા માંડ્યું. એમને ભણાવનાર શાસ્ત્રીજીને થતું કે હું તો ભણાવું છું તે તો આ જણ જાણે જાણી જ ચૂક્યો છે. કેમ ન જાણે, અભ્યાસ માટે એ રાતે 10 વાગે સૂઈને 12 વાગે જાગે, રાત આખી અભ્યાસ કરે, દિવસે રસોઈને ઘરકામ તો ખરા જ. એ તરુણ તો રસ્તે ચાલતા મુખપાઠ કરતો. 21મા વર્ષે એ નવયુવાને સંસ્કૃત કોલેજની બધી જ શ્રેણીઓ પાસ કરીને છેલ્લી પદવી પ્રાપ્ત કરી લીધી. આ પદવીધારી નવયુવાનની કોલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ થઈ. આ નોકરી દરમિયાન તરતો તરત એમણે અંગ્રેજી અને હિન્દી ભાષાનો અભ્યાસ કરી લીધો. અધ્યાપક તરીકે પોતાને પગાર સારો મળતો તેથી તે પરિવારની જવાબદારી તો નભાવતા જ ઉપરાંત ગેર ગરીબ કે લાયક છાત્રોને રાખીને તેમને અન્ન વસ્ત્ર આપતા અને ભણાવતા. માનભંગ થતા નોકરી છોડી દીધી તો દેવું કરીને પેલા છાત્રોને અભ્યાસ તો ચાલુ જ રખાવ્યો. પોતાનું જીવન વિદ્યા પ્રચાર માટે જ ગાળવાનો નિર્ધાર કર્યો. આ મહાશયે પોતાના સમયમાં શિક્ષણમાં ઘણા સુધારા કરાવ્યા. બંગાળી ભાષાને સંસ્કારી શિક્ષણ અને સાહિત્યના અનેક પુસ્તકો લખ્યા. સ્ત્રી શિક્ષણ અને વિધવા વિવાહના પ્રચાર માટે ખૂબ શ્રમ લીધો. દુકાળ અને રોગચાળાના સમયે લોકસેવામાં ડૂબ્યા. એક શિક્ષણ સંસ્થાના નિભાવ માટે પોતે દેવું કર્યું અને તે દેવા પેટે પોતાની બધી જ મિલકત લખી આપી. પરદેશોની પંડિત સભામાં પણ તેમની પ્રશંસા થતી. આ સ્વમાનિક શિક્ષણકાર અને શાણા સમાજ સુધારક હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. જન્મ તારીખ 26/9/1820. અવસાન તારીખ 29/7/1891. દમિયલનો દમ ભારે થઈ ભાઈ, ભેંસ પડી, ગામમાં ગટર હતી ખુલ્લી, ક્યાંક પોરી અને ક્યાંક સાંકડી. ભર બપોરે એક ભેંસ તેમાં ખાપકીને ફસાઈ પડી. 15-20 યુવાનોએ ભેગા મળીને એ જાડી મોટી ભેંસને બહાર કાઢવા ખૂબ પરસેવો પાડ્યો, પણ ભેંસ બિચારી કેમે ચસે જ નહીં ને. એવામાં એ જ ગામનો એક 16 વર્ષનો છોકરો આવી ચડ્યો. પહેલવાનીના પાઠ ભણવાનું શરૂ કરેલા એ છોકરાએ પરિસ્થિતિનો તાક કાઢી લીધો. પેલા જુવાનોને એક બાજુ રહેવા કહ્યું, પોતે નીચે નમ્યો, ભેંસના શિંગડા પકડ્યા, કસ કસાવીને એવો આંચકો માર્યો કે ભેંસ ઉછરીને આવી પડી ગટરની બહાર. એ છોકરાને અખાડાનો શોખ હજુ 5-7 વર્ષથી જ લાગ્યો હતો. નાનો હતો ત્યારે તાવ ઉધરસ તો તેને વારંવાર વર્ગે. ઘર નિસાર કે મેદાને જ્યાં હોય ત્યાં આ છોકરાની ઉધરસ તો ચાલુ જ હોય. પોતે ખૂબ અકરાય મૂંઝાય, પણ શું થાય. એવામાં એને રામાયણ મહાભારત સાંભળવા મળ્યા. બસ મનોમન દોસ્તી થઈ ગઈ હનુમાન અને ભીમ સાથે. બસ થવું તો એમના જેવા જ. એ દમિયલ બાળકે પહેલવાન થવાનો પોલાદી નિશ્ચય કર્યો. અખાડે જવા માંડ્યું. દુબરા દિલે દોડે તરે અને કુસ્તીએ કરે. દંડ બેઠક તો કલાકો સુધી કર્યા જ કરે. પછી લાગે કડકડતી ભૂખ, ખોરાક થવા માંડ્યો. એનો અધધત હવે થવા માંડ્યો. એ ભીમ હનુમાન જેવો પહેલવાન નારિયેરીને ખભો મારે તો ઉપરથી ટપોટપ નારિયેર ખરે. આ નવયુવાનને પરદેશી પહેલવાનને પાડવાનો પડકાર ઝીલ્યો, પણ આના જોરની જાણકારી મેળવીને પેલો પોબારા ગણી ગયો. સર્કસમાં જોડાઈને એણે 1,20,000 કિલોનું વજન આસાનીથી ઉચકવા માંડ્યું. પોતાની છાતી પર હાથીને ચલાવવા માંડ્યો. સર્કસ લઈને દેશ વિદેશમાં ઘૂમતો એ યુવાન હવે પોતાની છાતી પર 4,000 રતલનો પથ્થર મુકાવીને એના પર જ ગાંડના ઘા કરાવતો. ઘોડી સહિતનું મોટું ત્રાજવું દાંતેથી ઊંચકે. પરદેશમાં એમને મારી નાખવા માટે દગાખોરી થયા કરી, છતાં પણ કસરતના જોરે એ ટકી રહ્યા. ઉત્સાહી યુવાનો માટે એમણે ઠેર ઠેર વ્યાયામ મંદિરો રચ્યા અને રચાવ્યા. એક મહાન કસરતબાજ તરીકે ભારતનું નામ પરદેશોમાં ગાજતું કરનાર એ આદર્શ પહેલવાન હતા રામમૂર્તિ. જન્મ 1824, અવસાન 20/1/1938. જીવનભરના જહેમતી ઊંઘણસી વિદ્યાર્થીઓ માથે ચોટલી રાખે તો શું વાંધો. વાંચવા બેસતી વખતે ચોટલી ભીંત પરની ખીટી જોડે દોરીથી કડક બાંધી દેવાની. જોકું આવે ને માથું ઝૂકે તો ઝટ ચોટલી ખેંચાય અને ઝબકી જવાય. જુઓ ને, એમ જ કરતો. ભણતો ત્યારે 6 કલાક ઊંઘવું એને પાલવતું, છતાંય ઊંઘ આવે તો ચોટલીની મદદથી જાગે. એના પિતાની નોકરી એવી કે વારંવાર બદલી થયા કરે. છેવટે ગામડેથી મુંબઈ આવવાનું થયું અને ગાડી પાટે ચડી અહીં હાઈસ્કૂલની પરીક્ષા સારી રીતે પાસ કરીને કોલેજમાં આવ્યા. અહીં એક સારા ગણિત શિક્ષકને વિલાયત જવાનું થયું. તેની જગ્યાએ નવા અંગ્રેજ ગણિત શિક્ષક આવ્યા. એનાથી રામકૃષ્ણને સંતોષ ન થયો. તેણે તો વર્ગમાં જ સુણાવી દીધું, સાહેબ મારે ગણિતનો વધુ અભ્યાસ કરવો છે, પણ તમે તો મને નિરાશ કર્યો. એ શિક્ષકે ગુસ્સે થઈને બીજે દી રામકૃષ્ણ પાસે ગણિતના પુસ્તકોનો ખડકલો કર્યો. આમ છતાં જરાય ઓજા પાયા વિના એ કહે, સાહેબ તમે તો આ પુસ્તકોમાંથી ક્યાં કંઈ શીખવો છો. પછી એ ખડકલો માડો તે શું કામનું? પોતાની ધગસથી ગણિત કરવા માંડ્યો. તે ઉપરાંત અંગ્રેજી, ઇતિહાસ અને ફિલસૂફી પણ એમના પ્રિય વિષય. એમના જમાનામાં જે વિષયની ઉપેક્ષા થતી તે સંસ્કૃતમાં એમણે વિદ્યાનો વિપુલ ખજાનો જોયો. એ વિષયમાં એ ખૂબ ઊંડા ઉતર્યા, સંશોધનો કર્યા, પાઠ્યપુસ્તકો રચ્યા, એ શિક્ષણ પદ્ધતિ વિકસાવી. દેશ વિદેશની અનેક વિદ્યાપીઠોએ એમને વિવિધ પદવીઓથી વિભૂષિત કર્યા. રામકૃષ્ણ શિક્ષક કેળવણીકાર તરીકે જ નહીં, ધાર્મિક અને સામાજિક સુધારક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એમણે દેશના રાજકીય ઘડતરમાં ભાગ ન લીધો અને તેથી જ એ ગાંધીજીને એકવાર ઉપયોગી થઈ શક્યા. બન્યું એવું કે આફ્રિકામાં અંગ્રેજો તરફથી થતા અન્યાયો અંગે ગાંધીજીને પૂનામાં ભાષણ કરવું હતું. આ સભાનું પ્રમુખ પદ કોઈ તટસ્થ અને માનનીય વ્યક્તિ સ્વીકારે તો જ સભા સફળ થાય તેમ હતું. આ માટે લોકમાન્ય તિલકે ગાંધીજીને કહ્યું, તમે એમને મળો, તે કોઈ રાજકીય હિલચાલમાં ભાગ લેતા નથી, પણ તમારા કામ માટે કદાચ બહાર પડે. રામકૃષ્ણએ તો ગાંધીજીને ભારે પ્રેમથી વધાવ્યા અને તેમના સહકારથી સૌ કોઈ આવે તેવી સભા થઈ શકી. પ્રાચ્ય વિદ્યાના સંશોધનો બાબતે હજુ યાદ કરાય છે તેવો ફારો આપનાર અને રાષ્ટ્રના ઉજ્જવલ ભૂતકાળ વિશે રાષ્ટ્રમાં ગૌરવ જગાડવા માટે જીવનભર સખત જહેમત લેનાર આ રામકૃષ્ણ તે મહર્ષિ આરજી ભાંડારકર. જન્મ તારીખ 6/7/1839, અવસાન તારીખ 14/8/1925. સ્કોલરશીપ લેનાર સિંહ 7 વર્ષનો એ છોકરો સખત બીમાર પડ્યો, દિવસો સુધી બેભાન રહ્યો. મા બાપે તો એના બચવાની આશા છોડવા માંડેલી, પણ ડાક્ટરે આવીને સૌને રાજી કરી દીધા. એમણે કહ્યું, આ સાજો તો થશે જ ને, મોટો માણસ પણ થશે. 16 વર્ષની ઉંમરે એ મેટ્રિકમાં પાસ થયો, પછી BA થયો. 19 વર્ષની ઉંમરે એને જવું હતું ઇંગ્લેન્ડ, એટલે ખાસ પરવાનગી મેળવીને માત્ર 6 મહિના પછી MAની પરીક્ષા આપી. એમાં વિષય રાખેલો ગુજરાતી. તદ્દન ઓછો સમય હોવા છતાં તે MAમાં પાસ થયો. કોલેજમાં મિત્રો વચ્ચે વાતોની એવી જમાવટ કરી કે એ જ્યાં બેસે ત્યાં નાની સભા જેવું થઈ જતું. ઇંગ્લેન્ડ ભણવા જવા માટે એને શિષ્યવૃત્તિ મળી. તે લેવાનું પિતાજીને ગમતું ન હતું. એમને એમ કે એ તો દાન ભીખ ગણાય. પુત્રે એમને સમજાવ્યું, સ્કોલરશીપ તો હોશિયારીને આધારે મળે, એમાં તો માન છે, દયાભાવ નહીં. 19 વર્ષની ઉંમરે એ તરુણ ઇંગ્લેન્ડ ગયો. અહીં કાયદાશાસ્ત્ર શીખવા ઉપરાંત તેણે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને તે ભાષામાં લખાયેલ સાહિત્ય પણ વાંચ્યું. આ પછી તે બીજાને ફ્રેન્ચ ભાષા શીખવી પણ શકતા. ઇંગ્લેન્ડમાં એમણે ધી ઇસ્ટ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થા સમક્ષ નિબંધ વાંચ્યો હતો. વિષય હતો મુંબઈ ઇલાકામાં ચાલતી કેળવણીની પદ્ધતિ. આ વખતે તેની ઉંમર 21 વર્ષની હતી. 23 વર્ષની ઉંમરે એણે બેરિસ્ટર તરીકેની પદવી મેળવી. બેરિસ્ટર થઈને હિન્દમાં આવેલા એક નવયુવાનને તરત તો ક્યાંથી કામ મળે? જૂનાને જામેલા વકીલોને છોડીને નવા પાસે કોણ જાય? આ યુવાને થોડીક જ ધીરજ ધરીને એવું એટલું કામ મળવા માંડ્યું કે થોડા સમયમાં હિન્દના આગેવાન કાયદાશાસ્ત્રીઓમાં તેની ગણના થવા માંડી. દાદાભાઈ નવરોજીની પ્રેરણાથી આ યુવાને રાજકારણમાં સક્રિય રસ લેવો શરૂ કર્યો. મુંબઈ કે કોર્પોરેશનમાં તો 3.5 દાયકા લગી સેવાઓ આપી 3 વાર તેના પ્રમુખ થયા. આધુનિક મુંબઈનું ઘડતર કર્યું. ધારાસભા અને યુનિવર્સિટીમાં પણ મહત્ત્વની કામગીરી બજાવી. સ્વાતંત્ર્ય માટેના રાષ્ટ્રીય આંદોલનને વેગ અને વિસ્તાર આપવા માટે અંગ્રેજી દૈનિક શરૂ કર્યું. તેઓ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ પણ થયા હતા. મહાત્મા ગાંધીને મન, તેઓ હિમાલય. ગોપાલ કૃષ્ણ ગોખલેને મન, તેઓ ગંગા. અને લોકમાન્ય તિલકને મતે તેઓ મહાસાગર સમાન હતા. આ અદ્ભુત વક્તા પોતાની ન્યાયવૃત્તિ, નિડરતા અને નૈતિકતાને લીધે એવો તો પ્રભાવ પાથરતા કે તે શેરમર્દ મુંબઈના સિંહ તરીકે ઓળખાતા. આ અડીખમ દેશ સેવક હતા બેતાજ બાદશાહ ફિરોઝ શાહ મહેતા. જન્મ તારીખ 4/8/1845, અવસાન તારીખ 5/11/1915. લોકોમાં માન મેળવનાર કેટલાક શબ્દોની જોડણી એકથી વધુ રીતે પણ લખી શકાય અને તે સાચી એ કહેવાય. જેમ કે એક સંત, સંત અને સનત. એક વિદ્યાર્થીએ આ શબ્દ 3 રીતે લખીને શિક્ષકને બતાવ્યા તો તે ચીડાઈ ગયા. બીજાને ત્રીજા શબ્દ પર ચોકડી મારી દીધી. છોકરો કહે, બીજી અને ત્રીજી રીતે લખ્યું છે, તે સાચું છે સાહેબ. હોશિયારીની પૂંછડી, હેઠો બેસ, આમાં પહેલી રીતે સંત લખ્યું છે તે જ બરાબર. હું કહું તે જ સાચું માનવું પડશે. એ છોકરોએ ક્યાં કાચો પાચો હતો, પહોંચી ગયો હેડમાસ્ટર પાસે. પાટી પરના શબ્દોની જોડણી બતાવી શિક્ષકની વાત કહી. હેડમાસ્ટર તો એ છોકરાની હોશિયારી જોઈને હરખાઈ રહ્યા અને પેલા શિક્ષકને તેડાવીને કહ્યું, આ છોકરો તો લોકોમાં માન મેળવે એવો થશે, એની આમ હાંસી કરાય. 5 વર્ષની ઉંમરે તો પિતા બોલે તે શ્લોકો તે યાદ રાખે. રાતે પિતા સાથે આકાશ દર્શન પણ હોંસથી કરે. સારામાં ગણિતના દાખલા, બાદબાકી, સરવાળા, ગુણાકાર, ભાગાકાર, વ્યાજ વટાવની ગણતરી બધું પાટી પર આંકડા પાડ્યા વગર કરી શકે. 10 વર્ષની ઉંમરે આ બાળકની માતાનું અવસાન થયું અને 16 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. હતાશ થયા વિના કાકાને ત્યાં ઉછરેલો આ કિશોર બુદ્ધિએ બરુકો પણ દિલે ડૂબરો. એ કેમ ચાલે? એણે કસરત અને કુસ્તી કરી, પૌષ્ટિક ખોરાક લીધો, આમ શરીરે મજબૂત થયો. તરુણ વયના એ કોલેજિયન પર એક લેક્ચરરે વારી જઈને કહેલું, તારું ભવિષ્ય ઉજરું છે યુવાન. એ યુવાને BA અને LLB થઈને અંગ્રેજ સરકારની નોકરી કરવાનું પસંદ ન કર્યું. એણે તો અંગ્રેજોને તગડે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની ઈચ્છતી ખાનગી શાળાના શિક્ષક થવાનું સ્વીકાર્યું. તેજસ્વી શિક્ષક તરીકે પંકાયેલા બહાદુર યુવાને પછીથી આગ જળતા અખબારોનું પ્રકાશન કરવા માંડ્યું. ભગવાન ગણેશ અને છત્રપતિ શિવાજીના જન્મદિન ઉજવવાનો ઉમંગ જગાવીને એકતા સાધી. દુકાળ અને રોગચાળા જેવા કાળમાં વખતે તે લોકોની પડખે રહ્યા. આ દેશ પ્રેમીને પ્રશંસા નહીં, આઝાદી જોઈતી હતી. એણે હુંકાર કર્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ. આ રાષ્ટ્રપ્રેમી વિદ્વાને ઓરિયન અને ગીતા રહસ્ય જેવા પુસ્તકો અને વેદ વેદાંત ને જ્યોતિષશાસ્ત્ર પરના લેખોનો અમૂલ્ય વારસો આપ્યો છે. જીવન આખું દેશ માટે ઝઝૂમતા રહેલા આ મહાન નેતાને લોકોએ લોકમાન્યની પદવી આપી. તેઓ હતા બાલ ગંગાધર તિલક. જન્મ તારીખ 23/7/1856, અવસાન તારીખ 1/8/1920. કવિઓમાં ઇન્દ્ર એવું સાચું લાગે ને કે ધનિક કુટુંબના છોકરાને તો બસ સુખને સાહેબી, પાણી માંગે તો દૂધ મળે અને સાયકલ માંગે તો સ્કૂટર મળે. ના ભાઈ ના, એવા કુટુંબમાં તો ઘણે ભાગે હોય નોકરોનું રાજ, તે આપે તે જ મળે, તે આપે તો જ મળે. છોકરા માટેનો નાસ્તો ઝાપટી જાય નોકર, અને વળી તે ચારેકોર ચક્કરડું દોરીને છોકરાને કહેશે, ખબરદાર આની બહાર નહીં જવાનું, બસ પછી તો ગુપચુપ પડ્યા રહેવાનું. એક ધનિક કુટુંબના છોકરાની પણ આ જ દશા હતી. એ છોકરું તો નોકરોના જુલમથી થાક્યું અને સારાના બંધનથી એ થાક્યું, તેથી જુદા જુદા વિષયના શિક્ષકો ઘેર ભણાવવા આવે. આ છોકરો એમ ઈચ્છા કર્યા કરે કે આજે ખૂબ વરસાદ પડે અને શિક્ષક ના આવી શકે તો કેવું સારું. વરસાદ પડે પણ ખરો અને શિક્ષકે આવે, માથે છત્રી ઓઢીને. 8 વર્ષના એ છોકરાને એનાથી ઉંમરે મોટા ભાણેજે કહ્યું, તારે કવિતા લખવાની છે. પછી એક છંદ શીખ્યો, એ શીખીને છોકરો છંદે ચડ્યો. એણે કાચા અક્ષરે કવિતાઓ લખવા માંડી. કિશોર વયે ધોમાંત ડંકે ઝાડ નીચે બેસીને પાનાના પાના ભરીને કવિતા લખે. 12 વર્ષની ઉંમરે તો એની એક કવિતા છાપામાં છપાઈ. યુવાનીમાં ઘરની જવાબદારી સંભાળી, ત્યારે મેર પડે હાઉસ બોટમાં રહીને દિવસોના દિવસો સુધી નદીઓમાં ઘૂમ્યા કરે અને મસ્ત કવિતાઓ લખ્યા કરે. ધીમે ધીમે તો એમની કવિતાઓના કેટલાય પુસ્તકો બહાર પડ્યા. એમને જીવનમાં અનેક સ્વજનોના અવસાનના આઘાતો સહન કરવા પડ્યા. સહારો એમને એક કલમનો જ. એકવાર બીમાર પડ્યા ત્યારે એમણે પોતાની કેટલીક બંગાળી કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. વિદેશમાં જઈને એણે સભામાં એક કવિતાઓ સંભળાવી. બધા છેક સુધી બેઠા ખરા, પણ છેલ્લે ચૂપ થઈને ચાલ્યા ગયા. અદ્ભુત હતી કે શું, એમ કેમ. બીજે દિવસે પત્રો લખીને બધાએ જણાવ્યું કે એ કવિતાઓ એવી તો ચોટદાર હતી કે શું બોલવું તે સૂઝતું નહોતું. તેમણે કેવળ કવિતાઓ જ લખી એમ નહીં, 49 કવિતા સંગ્રહ ઉપરાંત 49 નાટકો, 84 વાર્તાઓ અને 12 નવલકથાઓ લખી. સાહિત્ય ઉપરાંત ચિત્ર, સંગીત, અભિનય, નૃત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ભાત પાડી. રાષ્ટ્રપિતા ગાંધીજીને મહાત્માનું બિરુદ આપનાર આ રાષ્ટ્રભક્ત કવિને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. શાંતિનિકેતન અને વિશ્વભારતી જેવી આંતરરાષ્ટ્રીય વિશ્વ સંસ્થાઓના સ્થાપક તે હતા ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર. જન્મ તારીખ 7/5/1861, અવસાન તારીખ 7/8/1941. દડાદડી વચ્ચે ધ્યાન. છોકરો એક નટખટ, નામ એનું નરેન્દ્ર, ભારે અઠીલો, કરે જાતબાતના તોફાનો, ઘરમાં બહેનોને ખીજવીને મારે ભૂસકો ગટરમાં. નરેન્દ્ર રમે જાતબાતની રમતો, એમાં એક રમત તો અજબ ગજબની. અજબ ગજબનો નરેન્દ્ર 2-1 ભાઈબંધો જોડે ઘરમાં મેડી પરના ઓરડામાં જાય, બારણું બંધ કરે, પછી પોતેને ભાઈબંધો પલાઠી નાખે, આંખો બંધ કરે, વિચારો સમાવે, બસ પછી સમયનો પણ ખ્યાલ ન રહે. એકવાર તો તે ધ્યાનની આ રમતમાં એ બધા એવા ઊંડા ઉતરી ગયા કે બહાર થતી દડાદડી સંભળાય જ નહીં. છેવટે બારણું તોડીને એમને બેઠા કર્યા. વળી બીજી એકવાર આ ધ્યાનની રમત પેલા ઓરડામાં 4-5 ભાઈબંધો સાથે બેઠા, બારણું ઠસાવ્યું, પછી પોતે ને ભાઈબંધોએ પલાઠી વારી, આંખો બંધ, વિચારો બંધ. આ વખતે એક છોકરાએ અધ ખુલ્લી આંખે ખૂણામાં જોયું ને હપકી ગયો. ખૂણે હતો સાપ, થઈ પડી ભાગમ ભાગ. બારણું ખોલીને બધા થયા પોબાર, પણ નરેન્દ્ર તો જેમનો તેમ બેઠો રહ્યો. માએ આ બાબતે પૂછ્યું તો કહે, મને તો ખબર જ નથી આ વાતની, હું તો ધ્યાનમાં હતો. પછી તો એ રાતે સૂતા પહેલાં નિયમિત ધ્યાન કરતો. ધ્યાન પ્રેમી નરેન્દ્રને શોખ ઘણા, દોસ્તી, રમત ગમત, વાંચન, પ્રવાસ, સેવા, સંગીત, નાટક ઉપરાંત ભણવાનોય શોખ. એકવાર તો 24 કલાકમાં ભૂમિતિના ચારેય ભાગ પચાવી લીધા. ગ્રેજ્યુએટ થયા પછી નરેન્દ્રને કલકત્તામાં રામકૃષ્ણ દેવનો પરિચય થયો. એમની પ્રેરણાથી સંન્યાસી થયો. દેશ અને દુનિયામાં ભૂમિ વરીને ઠેર ઠેર પ્રેમ અને સર્વધર્મ સમભાવનો સંદેશો આપ્યો. સૌએ પોતાના અંતરમાં કોતરી રાખવા જેવો એમનો સંદેશો આ રહ્યો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લગી મંડ્યા રહો. જીવનભર સતત મંડ્યા રહીએ ને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ થનાર એ મહાપુરુષને નમસ્કાર. જન્મ તારીખ 12/1/1863, અવસાન તારીખ 4/7/1902.